તારીખ 15/11/1988 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 41 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 37 આગમ શિરોમણી જેને કહીએ આગમનું પણ આગમ કહીએ એવું સમય શાસ્ત્ર છે. બીજી રીતે કહીએ તો જીવ પાત્રતામાં આવે અને સમયસારથી સમ્યક દર્શન ન પ્રગટે એમ ન બને. જે ખામી છે એ પાત્રતાની છે. સમયસારમાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રાપ્તિ કોઈ પૂરું નથી કરતો. આ કાળનો આ આગમ આ વિષય માટે આ લાભ માટે આ કાર્ય માટે પૂરેપૂરું છે. જરા પણ એવા બંને મહાસમર્થ આચાર્યોએ આ જ વિષય ઉપર ઉપયોગ નહીં કર્યો છે. ખરેખર તો એ વાત છે કે પોતે છઠ્ઠે સાતમી ગુણ સ્થાને જીવનારા છે, સમ્યક દર્શન ની તો એમની માટે કોઈ વિચાર કરવાનો પ્રશ્ન નથી, એમને જે કામ કરવાનું છે તો કેવળ જ્ઞાન લેવાનું છે. એટલે ચારિત્ર દશામાં આગળ વધતા વધતા પૂર્ણ કે પૂર્ણતા કેમ પ્રાપ્ત કરે એ પ્રયત્નમાં એ ઉદ્યમમાં એ પુરુષાર્થમાં પડેલા છે એમને વિકલ્પ પૂછ્યો છે. ત્યારે આ કાળ જોતા જીવોને ચોથું ગુણ સ્થાન મુશ્કેલ પડશે. ગુણ દશા તો કોઈ આવશે કે કેમ એ સવાલ છે, પણ ચોથા ગુણ સ્થાનમાં જીવો નહીં આવી શકે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવો માટે આ કાળ સારી છે, પોતાની ભાવના માટે નિયમ સારી છે. ચારિત્રનો વિષય ખૂબ લીધો છે, પણ અહીંયા તો ખાસ મિથ્યા દ્રષ્ટિ જીવને મિથ્યાત્વ છોડાવવા માટે જબરદસ્ત વાત લીધી છે. સહેલું એટલે પ્રવચન સાર તો અલબત્ત અઘરું છે, જ્ઞાન પ્રધાન 50 થી કાય વધારે સહેલું છે. 50 થી કાય શૈલી અને વિષય સહેલો છે, સમય સારેથી ગહન છે, પ્રવચન સારેથી ગહન છે, નિયમ સારેથી. જેટલો પરિચય નો અભ્યાસ કરવામાં આવે સહેલું થઈ જાય છે. કોઈ પણ વિષય હોય, અષ્ટભાવ છે એ દાર્શનિક ગ્રંથ છે, એ સંપ્રદાયો વિભિન્ન સંપ્રદાય એમાં ખાસ કરીને મૂળ માર્ગ ની સામે ટક્કર લેનારો શ્વેતાંબર સંપ્રદાય છે. મૂળ માર્ગ છે જીવ થઈને જે જીવો અન્ય માર્ગમાં આવી ગયા છતાં નામ જૈન માર્ગ માર્ગ થઈ ચૂકી જાય છે, અન્ય માર્ગ થઈ જાય અને જૈન માર્ગનું નામ રહે. એટલે જૈનોને આભાસ થવાનો, હજારો લાખો જૈનોને આભાસ થવાનું જે કારણ છે બહુ મોટું અનિષ્ટ જાય એ વિષય ઉપર પ્રકાશ પડે. જૈન દર્શન, વેદાંત દર્શન, અન્ય દર્શન, દર્શન એટલે મત. આ સમય સાર શાસ્ત્ર આગમોનું પણ આગમ છે. ગુરુદેવ મુમુક્ષુ અને પ્રવચનમાં વાત કરે છે ને, મુમુક્ષુઓ માટે કહે છે કે આ તમારા માટે તો આગમોનું પણ આગમ છે. લાખો શાસ્ત્રોનો નિચોડ એમાં રહેલો છે. લાખો શાસ્ત્રોમાં આ વિષય ઉપર જે વાત કરવી છે એનો નિચોડ કરીને અહીંયા વાત કરી છે. એક એક અધિકારની અંદર એ જ દ્રષ્ટિકોણ રાખીને લાખો શાસ્ત્રોનો સારભૂત વિષય આની અંદર સીધો લીધેલો છે. જૈન શાસનનો એ સ્તંભ છે. વર્તમાનમાં ભગવાન મહાવીર સ્વામી અંતિમ તીર્થંકર એમનું શાસન પ્રવર્તે છે. એ શાસનને ટકાવી રાખવાનો આ એક થાંભલો છે, કે જૈનત્વ અહીંથી પ્રાપ્ત થાય છે. ચોથું ગુણ સ્થાન ત્યાંથી જૈનત્વ પ્રાપ્ત થાય છે. જૈન શાસન ત્યાંથી શરૂ થાય છે. એ પહેલા બધી જૈન શાસનની વાતો ગમે તેઓ, પણ જ્યાં ભાવ જૈન શાસન હોય ત્યાં દ્રવ જૈન શાસન હોય, જ્યાં ભાવ જૈન શાસન ન હોય ત્યાં દ્રવ જૈન શાસન ન હોય. શરીર હોય પણ અંદર જીવ ન હોય તો મરદાની કિંમત કેટલી? મરદાની કોઈ કિંમત નથી, એનાથી કોઈ પ્રયોજન સરવાનું નહીં. એમ ભલે એક પણ હોય, ભલે ઓછામાં ઓછી સંખ્યા હોય સમ્યક દ્રષ્ટિની, પણ એ જૈન શાસન છે, એ જીવંત જૈન શાસન છે. પછી એમની નિશ્રામાં જે કાંઈ ચાલે તેને વ્યવહાર જૈન શાસન, દ્રવ જૈન શાસન કહેવામાં આવે. એ સિવાય એમને એમ કોઈ ગમે તે જૈન શાસનના નામે ગમે તે પ્રભાવના આદિના કાર્યો કરે તો એ જૈન શાસન ની અંદર એનો સમાવેશ થતો જૈન શાસન ટકાવવા માટે જે મકાનને થાંભલા ઉપર ટકાવવાનું હોય છે ગમે એટલા માળું ઊંચામાં ઊંચું મકાન બનાવો જે આ સિસ્ટમ છે પિલર સિસ્ટમ છે આરસીસીને જે છે વચ્ચે ને ચારે બાજુ થાંભલા આરસીસીને ઊભા કરી પછી પડદા ગમે એમ નબળા કરો તો વાંધો નહીં પણ એના થાંભલા મજબૂત જોઈએ એમ જૈન દર્શન ને વર્તમાન માં ટકવા માટે આ સ્તંભ છે અને જેને આત્માનું સાધન કરવું છે આત્મા સાધવો છે એવા સાધકની કામધેનું છે કામધેનું એટલે ઈચ્છિતની પ્રાપ્તિ થાય ઈષ્ટની પ્રાપ્તિ થાય એમ લેવું અહીંયા કામધેનુ ઉપમાં લીધી છે એ સાધક માટે કામધેનુ છે અથવા કલ્પ વૃક્ષ છે કલ્પ વૃક્ષ એ કલ્પના કરવામાં આવે કે ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ થાય અહીંયા તો સમય સાધના સાધકને કોઈ જગતના પદાર્થની ઈચ્છાનો પ્રશ્ન રહેતો નથી એને તો આત્મહિત કરવું છે અને આત્મહિત કરવા માટે સાધારણ સાધન નથી પણ કલ્પવૃક્ષ જેવું સાધન છે કલ્પવૃક્ષમાં કલ્પના કરે ને મળે જ મળે નિષ્ફળ ન જાય એ તો હજી ઉપમા ટૂંકી પડે છે કેમ કે પુણ્યના યોગની ઉપમા છે આ અને અહીંયા આત્માના પુરુષાર્થનો વિષય છે આત્મા પુરુષાર્થ કરે અને સમય સારનું નિમિત્ત હોય એનું હિત ન થાય એવું કોઈ દિવસ બને નહીં શ્રીમદ રાજચંદ્રજી અને ગુરુદેવ બંનેને કોઈ સજીવન મૂર્તિનો યોગ ન થયો સત્પુરુષ જે નિર્ગ્રંથ ચોથા ગુણ સ્થાન વર્તે ધર્માત્મા જે પંચમ ગુણ સ્થાન વર્તે ધર્માત્મા કે છઠ્ઠા સાતમા ગુણ સ્થાન વર્તે ધર્માત્મા કોઈ સજીવન મૂર્તિનો યોગ ન થયો તો પણ સમયસારમાંથી એમને આત્મા દર્શન થયું જેવું સજીવન મૂર્તિથી કામ થાય એવું કામ પોતાને સમયસારથી થયું બીજો નંબર પહેલો નંબર પોતાની પાત્રતાનો પુરુષાર્થ જ્યારે સંસ્કાર લીધા ત્યાર પછીના બીજા સમયથી એને પૂર્વ સંસ્કાર ગણાય છે સંસ્કાર ભરી ગયા આવી ગયા પછી બીજા સમયથી સંસ્કાર લબ્ધ સંસ્કાર પ્રાપ્ત જેવું છે પણ જ્યાં સુધી પોતે કાર્ય ન કરે ત્યાં સુધી લંબાય છે જ્યારે કાર્ય કરે ત્યારે એના ઉપર ઉપચાર આવે છે આ ભાવમાં સંસ્કાર લીધા હોય કે ગત ભાવમાં લીધા હોય કે થોડી મિનિટો પહેલા લીધા હોય એ તો પોતે પુરુષાર્થ કરે ને પાત્રતામાં આવે ત્યારે જે કામ થાય છે ત્યાં સુધી કામ હા એ વગર હોય આમ તો પ્રત્યક્ષ હોય તો જ થાય નહીં તો દ્રષ્ટિએ પૂર્ણ સજીવન મૂર્તિ વગર લાભ થવો મુશ્કેલ છે કોઈ રીતે ન થાય સંસ્કાર પ્રાપ્ત પણ લાગે છે એમ કે આ સમયસાર ન મળ્યું હોત તો કોને ખબર કેટલો કાળ જાય અને આવું ઉત્કૃષ્ટ શાસ્ત્ર મળી ગયું દિગંબર સાહિત્યમાં પહેલું આ મળી ગયું એટલે કુદરતી યુગાનો યુગ હોય છે જ્યારે શ્રેણીમાં આવે છે કોઈ પણ આત્મા ત્યારે એવો જ ગમે ત્યાંથી બને છે એવો જ કોઈ કુદરત બતાવેલી છે એની સાથે જીવના શ્રેય સાથે કુદરત બંધાયેલી શ્રેય સાથે જો કુદરત બંધાયેલી હોય તો શ્રેય સાથે તો બંધાયેલી હોય જ ને તમારે ત્યાં પ્રશ્ન સાધકનું એ કલ્પવૃક્ષ છે 14 પૂર્વનું રહસ્ય એમાં સમાયેલું છે 14 પૂર્વનું રહસ્ય કઈ રીતે અંતર્મુખ થવું કેમ અંતર્મુખ થઈ અને સ્વાનુભવમાં આવવું એ 14 પૂર્વનો રહસ્યભૂત વિષય છે તમામ રહસ્યભૂત વિષયોમાં સર્વોત્કૃષ્ટ રહસ્ય આ છે કે અતિન્દ્રિય દશાની પ્રાપ્તિ કેમ કરવી. શાસ્ત્ર સ્વાધ્યાય ઇન્દ્રિય જ્ઞાનથી થાય, મનથી કાનથી સાંભળવું, આંખથી વાંચવું વગેરે, ત્યાં સુધી બધું ઇન્દ્રિય જ્ઞાનનો પ્રોસેસ છે અને અનેક વાર ત્યાં સુધી તો જીવાયો છે, પણ અતિન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ પોતાને થઈ નથી. તો એ અતિન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ થવું જે રહસ્ય છે એ બહુભાગ વાણીથી અગોચર છે, સંકેત માત્ર વાણી ગોચર છે એવી પરિસ્થિતિ હોવાથી, એવી અનિવાર્ય પરિસ્થિતિ હોવાથી જે કાંઈ ગ્રહણ કરવું છે એ સંકેત માત્ર ઉપરથી ગ્રહણ કરવામાં આવે છે, એટલે એને એ વિષય ગંભીર ગુપ્ત રહી જાય છે, એને રહસ્ય કહેવામાં આવે છે. એટલા માટે એને રહસ્ય કહેવામાં આવે છે કે વિષય ગુપ્ત રહી જાય છે. બહુભાગ એ રહસ્ય ચૌદ પૂર્વનું રહસ્ય છે, એ સમયસારની અંદર સમાયેલ છે. ચૌદ પૂર્વની અંદર કિંમતમાં કિંમતી વાત આ છે કે જીવનો સંસાર છૂટી અને મોક્ષ માર્ગમાં એ શરૂઆતમાં અથવા મોક્ષ માર્ગમાં પદાર્પણ કરે, એનો પ્રવેશ થઈ જાય, એ સૌથી મહત્વની વાત છે. મોક્ષ માર્ગમાં આવેલા જીવોને માર્ગ મળી ગયો હોવાથી, એટલે ઉપાય એને આવડી ગયો હોવાથી, ઉપાયમાં પોતે પ્રવર્તતો હોવાથી એને ઉપાય બહુ દૂર નથી. અસંખ્ય સમયમાં કોઈ પણ સાધક પોતાનો માર્ગ ઉપાય પૂરો કરીને પૂર્ણ દિશાની પ્રાપ્તિ કરી જ લે છે. અસંખ્ય સમયમાં એને અનંત સમય લાગતા નથી. પણ જે કાંઈ તકલીફ છે એ પહેલા છે કે અનાદિનું અજ્ઞાન છોડવું. જગતમાં પણ એમ કહેવાય છે કે પહેલી જ તકલીફ છે, પછી માણસ કમાયા પછી કમાવાની તકલીફ નથી, પણ શરૂઆતની કમાણી કરવી, શૂન્યમાંથી આગળ આવવું, એમાં મોટી તકલીફ છે. પછી તો તાકાત આવી જાય છે, શક્તિ આવી જાય છે, કામ થોડું સહેલું બને છે. એટલે જે સત્સાહિત્ય છે અથવા ઉપદેશ છે એનો મોટો ભાગ મિથ્યા દર્શન અને અજ્ઞાન છોડાવવા માટે છે. વધુમાં વધુ વિષય એ ચાલે છે શાસ્ત્રની અંદર, ચારિત્રના દોષને ટાળવા માટે અથવા મોક્ષ માર્ગી જીવોને ઉપદેશ દેવા માટે, ધર્માત્માઓને મુનિઓને ઉપદેશ દેવાનો વિભાગ થોડો છે. ત્યારે ઉપલબ્ધ સાહિત્યમાંથી એટલું તારવી શકાય છે, એ ભાગ થોડો છે. કેમ કે એક તો એ ઉપદેશ પ્રાપ્ત છે, એ તો પછી વિશેષ ઉપદેશ દેવામાં આવે છે. બાકી ઉપદેશ પ્રાપ્ત તો છે, બોધની પ્રાપ્તિ તો થઈ ગઈ છે. એટલે સંસારી જીવોને જેને જ્ઞાન નથી, બોધ નથી, એને જ્ઞાન મળે એ વિષય શાસ્ત્રની અંદર ઉપદેશકોની અંદર વિશેષ પ્રમાણમાં ભલા પ્રમાણમાં હોય છે. એનું જે રહસ્ય છે, ગમે તેટલો વિસ્તાર હોય ચૌદ પૂર્વમાં, પણ એનું જે મૂળભૂત રહસ્ય છે એ સમયસારની અંદર સમાય છે. આમ કહીને ગુરુદેવ શ્રીએ નિર્દેશ કર્યો છે, આંગળી ચીંધી છે કે જો તમારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય, ખ્યાત ટાળવું હોય, તો સ્વલક્ષે સમયસારનું અધ્યયન કરવા યોગ્ય છે. આમ ચોખ્ખી વાત છે, આટલી સીધી વાત છે. શાસ્ત્ર સ્વાધ્યાયમાં પણ સ્વલક્ષી શાસ્ત્ર સ્વાધ્યાય સ્વરૂપ નિશ્ચય અને પુરુષાર્થનું કારણ બને છે. સ્વલક્ષી શાસ્ત્ર સ્વાધ્યાય ગમે તેટલો કાળ કરવામાં આવે, આખી જિંદગી પર્યંત કરવામાં આવે, તો પણ એમાંથી પુરુષાર્થનું ઉત્થાન થતું નથી, સ્વરૂપ નિશ્ચય થતો નથી, ગડબડ થવાની તો સંભાવના ઘણી છે, પણ કોઈ રીતે કાર્ય સિદ્ધિ થતી. એટલે આ વાત છે એ મુખ્ય છે કે શાસ્ત્ર સ્વાધ્યાયની આ રીતે કરવો અને બીજી રીતે ન થવો જોઈએ. જો બીજી રીતે થાય નુકસાન નું કારણ થાય, લાભ નું કારણ થાય તો પ્રશ્ન છે. આપણે શાસ્ત્ર સ્વાધ્યાયમાં કોઈ એવી રીતે વિષયને ખેંચી જવાનો પ્રયત્ન કરે છે તો બંધ કરવા પડે. વર્તમાન પરિસ્થિતિ ઉપરના કોઈ પ્રશ્ન ઉઠાવે, કોઈ સામાજિક, કોઈ વ્યક્તિગત, કોઈ દોષ થાય, અપરાધ થાય, તે દર્શન દર્શન કોઈ વખત એવો પ્રશ્ન ચાલી જાય વિકલ્પ છે તો પણ એ દિશામાં આપણે પ્રવાહિત નહીં થતા સાવધાન રહીને જાગ્રત રહીને ચાલતો વિષય છે. એમાંથી પોતાના સ્વલક્ષ્ય આપણે શાસ્ત્ર સ્વાધ્યાય કરવા માટે એકઠા થયા છીએ એ શિસ્તને ક્યાંય પણ શિસ્ત તોડીને આઉટ ઓફ ડિસિપ્લિન, શિસ્ત અંગેનો આ કાયદો છે, નિયમ છે, એ સિદ્ધાંત છોડીને બહાર જાય પછી આગળની તો કોઈ વાત રહેતી જ નથી. ચાલતા વિષય ઉપર પોતાના આત્માને લક્ષમાં રાખીને મને લાગુ કે મારે આ વાત મારા પરિણામમાં લાગુ કરવી છે એવા ધ્યાનથી, એવા લક્ષ્યથી જો શાસ્ત્ર સ્વાધ્યાય કરવામાં આવે તો એનો અવશ્ય અવશ્ય ગુણ થાય થાય ને થાય આવે છે, એ નિષ્ફળ નહીં જાય. અને એ પદ્ધતિ છૂટી ગઈ કે એનો ગુણ થવાની કોઈ સંભાવના નહીં થાય. નુકસાન ક્યારે કેટલું થશે એ કહેવું મુશ્કેલ છે, લાભ નહીં થાય એ નક્કી વાત છે. તમામ શાસ્ત્ર સ્વાધ્યાય સ્વલક્ષી ગંભીર પરિણામે સૂક્ષ્મ ઉપયોગે જ કરવા યોગ્ય છે. ઉપર છોલ્લા સ્થૂળ ઉપયોગે છીછરા વિચારથી શાસ્ત્રનું અધ્યયન પણ કરવા યોગ્ય નથી. અને પરલક્ષે તો જરા પણ નહીં. યાદ રાખીને કોઈને કહેવા થશે એટલું પણ નહીં કે આવી વાત મારી સામે દલીલ ની આવે છે માટે આ દલીલ માટે મારે આ કામની વાત છે. અરે દલીલ માટે કામની વાત છે કે તારા આત્માને દોષ ટાળવા માટે કામની વાત છે, કેમ એમ વિચારતો? બીજાની દલીલ ની તને સ્મૃતિ થાય છે, સ્મરણ આવે છે અને એના માટે તું વિચાર કરીને ધારણા કરે છો, એ ધારણા છે, એ ઉલટી ધારણા છે. ભલે આગમ અનુકૂળ ધારણા હોય તો પણ એમાં વિપર્યાસ સાથે રહેલો છે, એથી લાભનું જરા પણ કારણ નહીં થાય. બધું સ્વલક્ષ્ય, કોઈ પણ કાર્ય સ્વલક્ષ્ય બરોબર એવી આજ્ઞા છે, શ્રી ગુરુની એવી આજ્ઞા છે. હું તારું લક્ષ્ય છોડી શકું નહીં, ગમે તે ઉદયના કાર્યોમાં પ્રવર્તવું પડે, પ્રવર્તવું છે એમ નહીં પણ પ્રવર્તવું પડે તો પણ તારું સ્વલક્ષ છોડી શકે. તો જ્યાં સ્વલક્ષ થાય એવો વિષય ચાલતો હોય ત્યાં એ કહેવું પડે શરમજનક વાત છે. શાસ્ત્ર તો સ્વલક્ષ્ય જ કરવાનો સ્વાધ્યાયનો વિષય છે એમ કહેવું પડે એ ખોટું છે. જેમ મંદિરમાં બોર્ડ લખવું પડે કે અહીંયા કોઈએ ધૂમ્રપાન કરવું નહીં એ ખોટું છે, એવું લખવું પડે એ શરમજનક છે. પછી એથી આગળની વાત તો લખવાની જરૂર નથી કે આ દારૂ પીવો નહીં, આ ફલાણું કરવું નહીં, આ એમ કરવું નહીં, એ વસ્તુ જ નથી રહેતી. પણ જે સાધારણ શિસ્તનો વિષય છે એમ શાસ્ત્ર તો એકાંતે સ્વલક્ષ્યનો આત્માની બોધનો વિષય છે. એમાં તો એકાંતે સ્વલક્ષ્ય જ હોય ને બીજી વાત વિચારવા જેવી પણ. ચૌદ પૂર્વનું રહસ્ય એમાં સમાયેલું છે, વિચાર આવ્યો કે શાસ્ત્ર સ્વાધ્યાય તો ઘણા વર્ષથી પ્રણાલિકાગત પ્રમાણે ગુરુદેવની કૃપાથી આપણા સમાજમાં અનેક ઠેકાણે ચાલે છે. પણ કારણ શું છે કે ઘણો સમય નીકળવા છતાં એનો જે લાભ થવો જોઈએ એ લાભ નથી થતો, એવું કારણ છે. એનું મુખ્ય કારણ આવું સત નિમિત્ત હોય, આચાર્યો મહાન આચાર્યોની કૃતિ છે, વ્યવહારે પણ પૂજવા યોગ્ય ગણવામાં આવે છે, એવી ઉત્કૃષ્ટ કૃતિ હોય, પણ જીવનું પરલક્ષ હોય તો વાત ખલાસ થઈ. તો સામે ભગવાન હોય તો એ તો નિષ્ફળ ગયું છે. સજીવન મૂર્તિમાં તો સાક્ષાત પરમાત્મા હોય તો પણ સમોસરણ નિષ્ફળ ગયું છે. તો શાસ્ત્ર તો નિષ્ફળ જાય એમાં કઈ પ્રશ્ન રહેતો નથી. એટલે એનું કારણ સ્વલક્ષ છે, કે સ્વલક્ષે કાર્ય થાય અને પરલક્ષે કાર્ય ન થાય. પરલક્ષે નિર્ણય થાય અને એને એમ લાગે કે આ બરાબર મેં આગમ અનુસાર નિર્ણય કર્યો છે, તો પણ એમાં સ્વલક્ષનો અભાવ હોય તો એ નિર્ણય એને ભૂલ ભરેલો જ હોય છે, કલ્પના માત્ર જ હોય છે. આ પાછળ અહીંયા એક ખાસ તબક્કો આવ્યો છે સ્વરૂપ નિશ્ચય હતો, કે જો પરલક્ષે આત્માના વિચારથી આત્માનો નિર્ણય કરવામાં આવે તો પણ કલ્પના જ મળે છે, સાચો નિર્ણય નથી થતો. ઉપર તો કેમ લાગે કે આગમ કહે છે એમ જ આ નિર્ણય છે, આગમ અનુસાર છે, પણ વાસ્તવમાં એની જે ખામી છે એ છે કે એને પોતાને પોતાનો જ નિર્ણય કર્યો નથી, કોકનો કર્યો છે, અન્ય દ્રવ્યનો કર્યો છે, પર પર્સનનો કર્યો છે. આત્માનો નિર્ણય એટલે સ્વનો નિર્ણય કરતા જૈસેન આચાર્ય એક જગ્યાએ પ્રશ્ન ઉઠાવે છે, આત્મા એટલે શું? આત્મા એટલે કોઈ છે? આત્મા એટલે કોણ પણ? તો ઉત્તર એટલો આવ્યો બે શબ્દમાં કે અહમ ઇતિ. આત્મા એટલે આત્મા કોણ? કે આત્મા એટલે બસ. આ વાત તો ભલે બે શબ્દમાં ઉત્તર છે, પણ એની અંદર બહુ મોટો સિદ્ધાંત મૂક્યો છે કે આત્મા એટલે હું. એ વસ્તુથી દૂર જઈને આત્માની વાત ન હોય તો પરલક્ષ થઈ જશે. આત્મા એટલે હું, એમાં સ્વલક્ષ આવી ગયું, અને એ સ્વલક્ષે કાર્ય થાય છે તો યથાર્થ થાય છે, નહીતર નિર્ણયના વિષયમાં સ્વાધ્યાય તો નિર્ણય માટે છે, એ સિવાય સ્વાધ્યાયનો બીજો કોઈ હેતુ નથી. તો એ નિર્ણય સાચો થાય કેમ અને ખોટો થાય કેમ, એ વાત બરાબર સમજવી જોઈએ. બુદ્ધિજીવી જીવ હોય, બુદ્ધિનો વિકાસ હોય, એટલે આગમનો અર્થ સમજી શકે, ભાવાર્થ સમજી શકે, નયાર્થ સમજી શકે, એટલે નિર્ણય સાચો છે એમ બિલકુલ નથી. પણ સ્વલક્ષી જો નિર્ણય થાય તો એ નિર્ણય સાચો થાય છે, અને સાચો થાય છે ત્યારે એમાંથી જ્ઞાન જ પુરુષાર્થનું પ્રેરક છે, જ્ઞાન જ પુરુષાર્થનું ઉત્પાદક છે, એટલે સિદ્ધિ જ પુરુષાર્થની ઉત્પત્તિ શરૂ થાય છે. નિર્ણય થતાની સાથે જ ચેતના જાગૃત થઈ જાય છે, ચૈતન વીર્યની સ્ફૂર્ણા થાય છે, એ સાચા પુરુષાર્થનું પ્રગટ લક્ષણ છે, અને પુરુષાર્થ ઉત્પન્ન નથી થતો અને એમને એમ કાળ ચાલ્યો જાય છે, એ ખોટા નિર્ણયનું પ્રગટ લક્ષણ છે. ભલે આગળ કોઈ નિર્ણય હોય તો પણ એ ખોટા નિર્ણયનું, કલ્પિત નિર્ણયનું એ પ્રગટ લક્ષણ છે. પોતાની સામે જ જોયું નથી કે મારે ક્યાં લાગુ કરવાનો છે આ ઉપદેશ, એ વાત પોતાને વાત ક્યાં લાગુ પડે છે અને પોતાને લાગુ પડતી વાત પોતે કેમ ગ્રહણ કરવી, તેને આપણે એમ કહીએ છીએ અંદરમાં કેમ ઉતારવી, ગ્રહણ કરવી, એટલે બસ આટલું ધ્યાન રાખે એટલે એનો લાભ થયા વગર રહે જ નહીં. સમાયેલું છે પોતાના સ્વાનુભવથી. ગુરુદેવ શ્રી કહે છે કે 14 પૂર્વનું મૂળ રહસ્યભૂત વાત સંસારનો નાશ કરવાની સમય છે. સાતની અંદર રહેલી છે એ અમારા અનુભવથી અમે પ્રસિદ્ધ કરીએ છીએ, પોતાના સ્વાનુભવથી આ વાત પ્રસિદ્ધ કરી છે, એટલે એની અંદર ખાતરી છે, ગેરંટી છે. પછી આથી વધારે જોઈએ શું, આથી બીજું શું વધારે કહેવામાં આવે? એની દરેક ગાથા સમય સારની પ્રત્યેક ગાથા છઠ્ઠા સાતમા ગુણ સ્થાને ઝૂલતા મહામુનિ કુંકુંદ આચાર્ય જેવા મહામુનિ સમર્થાચાર્ય જેમને શ્રીમંદર ભગવાનના સમૂહ શરણની દિવ્ય ધ્વનિમાં જેમનો નિર્દેશ થયો, સમૂહ શરણના કરોડો અબજો જીવોને એ નિર્દેશ આપ્યો. ત્યાં શરીર મોટા છે, ત્યાંના મહાગુજીમાં સંસ્થાન છે મોટા કારણ. આપણે અહીંયા માણસો ત્યાં જાય તો એકદમ મામન ગણાય. અંદાચાર્ય ગયા તો મને એને આશ્ચર્ય છે, ઋષિ પ્રાણી આટલું અહીંયા કેમ, આટલું એવું મને પ્રાણી અહીંયા કોણ, કેવી રીતે આ કોણ આવ્યું, અહીંયા કેમ છે, આશ્ચર્ય થયું. સભાની અંદર ખળભળાટ છે, જે કુતૂહલ ગ્રંથિ થાય એ થયો. ભગવાનની દિવ્ય ધ્વનિમાં ભરત ક્ષેત્રના આ એક મહાન ધુરંધર સમર્થ આચાર્ય એટલો નિર્દેશ ભગવાનને વાણીમાં આવ્યો, એટલું ટાઈટલ ત્યાં મળ્યું છે ભગવાનના શ્રીમુખે, શ્રીમંદર ભગવાનના શ્રીમુખે એટલું મળેલું છે આ સમર્થ આચાર્ય છે. અને ત્યાં જૈન શાસન પ્રવર્તનના મુખ્ય આચાર્ય છે. એવા આચાર્ય છઠ્ઠા સાતમા સ્થાને જુદા, એવા છઠ્ઠા સાતમા બધા મુનિઓ જુદા છે, પણ આ જેમને આ પરિસ્થિતિ સ્પષ્ટ છે એવા છઠ્ઠા સાતમા સ્થાને જુલનારા મહામુનિના આત્મ અનુભવમાંથી નીકળેલી ગાથાઓ છે. એક એક ગાથાઓ અનુભવમાંથી નીકળીને બહાર આવેલી છે, એક એક ગાથાનું બેકગ્રાઉન્ડ, એક એક ગાથાને માણેલું બેકિંગ આ કાળને વિશે આવું જે સાહિત્ય રહી ગયું છે એ વર્તમાનના જીવોનું પરમ સૌભાગ્ય છે, બહુ મોટી વાત છે. કુલીનો એવું હોય આગળ પાછળની ખબર ન હોય એટલે વખતમાં મળેલાની કિંમત નહીં, પણ પ્રાણ જાય ને એવી સ્થિતિમાં પાણી માટે પ્રાણ જાય ને પાણી મળે તો પાણીની કિંમત થાય. હે આ આત્માના જ્ઞાન ને આનંદ પ્રાણ ની સંજીવની છે, બહુ મોટી વાત છે કે અત્યારે આ વિષય મોજૂદ છે, યાદ છે, એ બહુ મોટી વાત છે. આપણે પૈસા નાખવા એના કરતા કઈક બીજા એનો મહિમા એથી પણ વધારે છે, એથી કોઈ 25 લાખ એનો મહિમા થાય હું, 25 લાખ 25 કરોડ એનો મહિમા થાય. મૂલ્યાંકન ન કરી શકાય યથાર્થ રીતે સમાજની અંદર, તો એ સમાજનું માનસિક દારિદ્ર્ય પણ નહીં કિંમત છે, એ કિંમત કોઈ બીજી રીતે થઈ શકે એવું નહીં. એ રીતે ગુરુદેવે પોતાના અંતરમાં જે મહિમા ભરેલો છે સમયસાર વિષયનો અનેક વખત પોતાના પ્રવચન પ્રસિદ્ધ કરેલો છે.
45
ચાલુ ભાષામાં લોકોને ભવિષ્યની કિંમતમાં ચાલી શકે. કરતા અને કર્મ ઉપર છે, કરતામાં કાર્ય કરનારો કરતા પોતાના કાર્યક્ષેત્રની મર્યાદા કેટલી એ વિશે સ્પષ્ટ કરનારોમાં એ આત્મા કરતા અને જળ કર્મ જ્ઞાનાવરણી દર્શનાવરણ એ દુનિયા આયુષ જળ કર્મની અવસ્થા કાર્ય કર્મ એટલે એનું કાર્ય એમ કેમ હોય શકે, એમ હોય જ ન શકે એમ કહેવા માટે જોરથી એમ કહે છે કે એમ કેમ હોય શકે. આત્મા કરતા ચૈતન્ય પદાર્થ એવો આત્મા કરનારો અને ભૂતગળની જળ કર્મની અવસ્થા એનું કાર્ય એમ કેમ હોય શકે. વ્યવહારની ભાષામાં જે નિશ્ચય સમજાવવો છે એ ન સમજાયો એટલે ભાષા અનુસાર શબ્દ અનુસાર કથની અનુસાર લોકો અર્થ સમજવા લાગ્યા છે. આ જીવે આવું કર્મ બાંધ્યું, આવા પાપ બાંધ્યું, આવું કોઈને બાંધ્યું એમ જીવ કર્મ બાંધે છે એવી એક વ્યવહારની ભાષામાં બોલણીની પદ્ધતિ છે એટલે ખરેખર લોકો એમ સમજે છે. પણ ખરેખર એમ છે એ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ દર્શાવવા માટેની વાત છે અને ભાવ ન પકડી શકે એને દ્રવ્ય પકડવું સહેલું પડે એટલે સ્થૂળ ભાષાથી કહેવામાં આવે છે. પણ એમ કેમ હોય શકે કે એમ કદી હોય શકે જો આત્મા કર્મ બાંધનાર નથી તો આત્મા કર્મ છોડનાર છે એ વાત પણ રહેતી નથી. તો આત્મા કર્મથી આત્માએ કર્મથી મુક્તિ મેળવી એ પણ વ્યવહારની ભાષા છે. જેમ આત્માએ કર્મ બાંધ્યું વ્યવહારની ભાષામાં કહ્યું એમ જ એ આત્માએ કર્મ છોડ્યા એમ કહેવું એ પણ વ્યવહારની ભાષા છે. વળી જળ કર્મ કરતા અને જીવના વિકારી પરિણામ એનું કાર્ય એમ પણ કેમ હોય શકે કે ન હોય શકે. જળ કર્મ કરતા કર્મનો ઉદય જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહની શાતાવિધિ શાતાવિધિ એ બધા પ્રકાર જે છે આઠે કર્મના અને એના નિમિત્તે શુદ્ધ પરિણામ તો કોઈ જીવને થતું નથી. એના નિમિત્તે એટલે એના લક્ષ્ય એના ઉદયની સાથે જોડાતા જીવને નિયમથી પરિણામ શુદ્ધ થવાને બદલે અશુદ્ધ થાય છે એવું જે વિકારી પરિણામ એ જીવ પોતે કરે છે તો થાય છે. જળ કર્મ એનો કરતા નથી કરનારો નથી એમ સ્પષ્ટ વાત છે. જે જળ કર્મ એ કાર્યને કરે એમ કેમ હોય શકે એમ પણ કદી હોય શકે. સીધું લેવું હોય પોતાના ઉપર તો એમ લેવું સ્વલક્ષે એ વાંચારે વિચારવી હોય પણ એ પ્રશ્ન રાખી આપણે કે એ વાત સ્વલક્ષે કેમ થાય ને પરલક્ષે કેમ થાય. તો પરલક્ષે તો સીધી વાત સમજાઈ જાય છે કે ચેતન પદાર્થ આત્મા છે જળના કાર્ય કેમ કરે કે ન કરે. જળ કર્મ છે પૂતગળ છે પૂતગળ પરિણામે પરિણમે છે શાતાવિધિ શાતાવિધિ જ્ઞાનાવૃત્તિ દર્શન જીવના પરિણામે પરિણમતું નથી એટલે જીવનું પરિણામ કેમ કરે કે ન કરે. તો પરલક્ષ તો બરાબર સમજાય છે. જે શાસ્ત્રમાં જે વાત સમજાવવા માંગે છે એ આમ શાસ્ત્ર કહેવા માંગે છે તો સમજાય છે કેમ કે સૌક્ષમમાં એટલી શક્તિ છે. પણ સ્વલક્ષ્ય સમજવી હોય ત્યારે એને બીજી રીતે બતાવે આમ કે છે તો પછી શાતાવિધિનો ઉદય આવે છે અને પીડા શરીરની ઉભી થાય છે ત્યારે એને લઈને મને દુઃખ થાય છે એવો અનુભવ થાય છે કે મને મારે લઈને દુઃખ થાય છે એવો અનુભવ થાય છે. કોને લઈને દુઃખ થાય છે? પીડા નહોતી ત્યારે દુઃખ થતું નહોતું, શાતાનો ઉદય નહોતો ત્યારે પ્રસાદનો ઉદય થતા દુઃખ થવા મળ્યું પીડા થવા મળી. તો એ વખતે તો પૂરેપૂરો ભ્રમ થવાનો પ્રકાર ઉત્પન્ન થાય છે કે આને લઈને જ મને દુઃખ છે, આ પીડાને લઈને જ મને દુઃખ થાય છે. ભલી અસાતા વેદનીના ઉદયનો સ્વાદ પણ એવો છે કે જેવી પીડા ને દુઃખ છે એવો, એમાં અસંખ્ય પ્રકાર છે. અસાતા વેદનીના અસંખ્ય પ્રકાર છે. કોઈને કોઈ જાતનું પીડા થાય, કોઈને કોઈ જાતનું પીડા થાય નથી. કદાચ કાપે છે અંદર માં કોઈ એવી પીડા થાય છે, તો કોઈ કે અંદર સૂળ ભોંકાય છે એવી પીડા થાય છે, કોઈ કે અંદર નીચે કરડે છે એવી પીડા થાય છે, કોઈ એમ કહે છે કે બળતરા થાય એવી પીડા થાય છે, અનેક પ્રકારે થાય છે. તો એવા પ્રકારની એવા સ્વાદ વાળી અસાતા વેદની નો ઉદય છે ત્યાં. જ્ઞાનમાં એનું પ્રતિબિંબ પડે છે, સન્નિકર્ષને કારણે, ઉદયની નજીકતાને કારણે આમાં એનું પ્રતિબિંબ પડે છે. જેમાં નજીક રહેલી ચીજ ચક્ષુઇન્દ્રિયના આકાર ઉત્પન્ન થાય છે. આ લંબચોરસ સફેદ રંગનો ટુકડો છે, દૂધ ક્ષેત્રવર્તી નથી, એમ આ એકદમ નજીકમાં એનો ઉદય છે, તો એનો સ્વાદ આવે છે. એને લઈને ત્યાં નિમિત્ત નિમિત્તિક સંબંધમાં શરીરની અંદર કાંઈ અવ્યવસ્થા હોય છે. અસાતા વૃત્તિને શરીરને કર્મ ને નો કર્મ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. શરીરમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ઉભી થઈ હોય છે, નોર્મલ ના બદલે કાંઈક ને કાંઈક એબનોર્મલ હોય છે. દુઃખ શેને લીધે છે? આ તપાસમાં જો જળ કર્મ ને લઈને જીવને વિકારી અશુદ્ધ પરિણામ થતા નથી, તો દુઃખ તો જીવની અવસ્થા છે. દુઃખ કોઈ શરીરની અવસ્થા નથી. અસાતાવેદની શરીરની અવસ્થા ને કર્મ નો કર્મ ની અવસ્થા છે, અને દુઃખ જેવીની અવસ્થા છે. આ બે વચ્ચે વહેંચણી કેવી રીતે કરવી, જુદ કેવી રીતે પડવું, આ ભેદ જ્ઞાનનો પ્રયોગ છે. આ ભેદ જ્ઞાનનો પ્રયોગ છે. અને એ પ્રયોગની અંદર આત્મા જો જ્ઞાન સ્વભાવી છે અને એની મર્યાદા માત્ર જ્ઞાન કરવા પૂરતી છે, તો કઈ અવસ્થામાં આત્મા પોતાના જ્ઞાનત્વને છોડે છે? ચાહે સાતા વેદની હો, ચાહે અસાતા વેદની, આત્મા કોઈ અવસ્થામાં પોતાનું જ્ઞાન ભણું જ્ઞાનત્વનો ત્યાગ કરે છે તો જાણવાનું બંધ થઈ જાય. પણ એને જ્ઞાન જાતિ જે છે એમાં રહેલો જે જ્ઞાન ગુણ છે, જ્ઞાન સ્વભાવ છે, એ બાજુ એનું લક્ષ્ય નથી. સ્વલક્ષ્ય એને આ વસ્તુ જણાય, એને પરલક્ષ્ય એને અસાતા આદિ જણાય. તો અસાતામાં એકાકાર થાય છે, પણ પોતાના જ્ઞાનની અંદર પોતે પોતાને જાણે છે જ નહીં એવી રીતે અવગણના કરીને અસાતામાં સાતાની અંદર ભરે છે, એકાગ્ર થઈ જાય છે, લીન થઈ જાય છે, કદી ત્યાગ કરતો નથી, પોતાના જ્ઞાન ને કદી છોડતો નથી. એ વિષય એને પોતાને સ્વલક્ષે ચાલતા પરિણામમાં પોતાનું જ્ઞાનત્વ નથી છીટવાનું, એના ઉપર એનું લક્ષ્ય જોવું. લક્ષ્ય જાય તો સ્વભાવનું ગ્રહણ થાય. મુશ્કેલ તો ભાઈ આપણે પ્રયત્ન નથી કર્યો એટલે છે, પ્રયત્ન કરો તો નથી, આ ગેરંટેડ વાત છે. કોઈ વાત મુશ્કેલ, એકડો મુશ્કેલ હતો એક વાર આપણે, એકડો મુશ્કેલ હતો કે નહોતો? હે, ખૂટી ખૂટી ખૂટીને માંડ માંડ આવી ગયો છે. અત્યારે એમ કહેશો કે આપણે એકલો અઘરો, એકડો અઘરો છે એમ કહેશો કોઈ કે નહીં? એટલે એ પ્રયત્ન નથી કરતા, પ્રેક્ટિસ નથી કરતા. દરેક કાર્યમાં એક પ્રેક્ટિસ કરવાનો મક્કમ નિર્ણય કરવામાં આવે, નિશ્ચય કરી લેવામાં આવે કે દરેક ઉદયમાં દરેક કાર્યમાં મારે આ પ્રેક્ટિસ કરવી છે, તો પછી જુઓ કે કેટલું સહેલું થાય છે, કેટલું. અને કોઈ પણ વાત પ્રેક્ટિસથી હસ્તગત થયા પછી તો એટલી બધી સહેલી છે કે નહીં ધારેલું એની અંદર પરિણામ આવે છે, એટલી બધી સહેલી છે. સરકસના ખેલ, બરફ ઉપર બધા ખેલ કરે, બરફ ઉપર બરફ કેટલો લીસો ને લપસવાનો છે, પાછો લપસણો છે એના ઉપર ખીલા રાખીને નહીં, પગ પગે કઈ ખીલા જડીને નહીં, ગોળ ગરેડી ફરતી કે જલ્દી લપસી જવાય, આપણે તો એક સેકન્ડ માં રહી શકીએ. એ ચાર ગરેડી માંથી બે ને છોડીને બે ઉપર ખેલ કરે, આ શું કારણ છે? માણસને આશ્ચર્ય થાય એવું કામ સાધારણ માં સાધારણ, એ બધા સાધારણ માણસો હોય છે, ક્યાંય નોકરી ન મળે એને બિચારાને સરપેસમાં નોકરી મળે એવા સાધારણ માણસો હોય છે. એને પેલા તો મજૂરી જેટલી નોકરી હોય, મજૂરી કરાવતા કરાવતા એવા લોકો આવું કામ કરી શકે છે. તો આપણે આ કામ ફરી તો પરાધીન કામ છે બધા, એવા હાથપગ વડે હાડકા ખૂણા હોય ન હોય કઈ જુદી વાત છે, અહીંયા તો સ્વાધીન કામ છે. પણ પોતે નિર્ણય કરવો જોઈએ, કરવા ધારવો જોઈએ કે આ જેમ નિર્ણય કરવા ધારેલો એવો નિર્ણય કે આ કરવું જ છે. લીધે છૂટકો, વચનામૃત ભાઈ શબ્દ લીધે છૂટકો પછી એમ કરવા ધારે તો અઘરું નથી, પોતે કરવા ધારતો નથી. જે ખામી છે એ આ જગ્યાએ છે, પિન પોઈન્ટ ખામી અહીંયા છે કે પોતે કરવા ધારતો નથી, આળસુડો થઈને પીડ્યો છે. પોતાનો પ્રમાદ છે, ઉપર ઉપરથી વાંચે વિચારે એ પણ પ્રમાદમાં જાય છે, એ અપ્રમાદમાં નથી જતું પણ એ પણ પ્રમાદમાં જાય છે. સાથે કર્મનો ઉદય ચાલુ છે, જે તબક્કે એને ખ્યાલ આવતો હોય ત્યારે શરૂઆત કરે, પ્રેક્ટિસ ત્યાંથી શરૂ કરે. નાના અક્ષર નો વંચાતો હોય તો પેલા મોટા અક્ષર વાંચવાની પ્રેક્ટિસ કરે, પછી ઝીણા અક્ષર વાંચે, બરાબર છે? જયારે તીવ્ર હરક્ષોપ ના પરિણામ હોય, તીવ્ર શાતા કરવી જોઈએ, એનું સતતતા જળવાવી જોઈએ, સતતપણું એનું હોવું જોઈએ, તો કામ થાય છે. એક બદામ નો ઘસરકો આજે મારે ને બીજો પછી પાછો કાલે ઘસરકો મારે ને, એમ કે બદામનું તેલ મળતું નથી પણ મળે ક્યાંથી? એ બધું ઉડી ગયું, એ તો ઘસરકો માર્યા પછી 10-15 મિનિટ તો ઉડી ગયું હતું, નથી 24 કલાક આવ્યા પાછો. તને ખબર નથી કે આ 15 મિનિટ પહેલા બીજો, 10 મિનિટ પહેલા બીજો, એક જ મિનિટે ઘસરકો મારી દેવો જોઈએ, બીજી સેકન્ડે મારો, એટલી ખબર નથી. 24 કલાક આવે ને પાછો પ્રશ્ન ઉઠાવે કેમ કામ થતું નથી, તીવ્ર રસથી વાંચે વિચારે સાંભળે ત્યારે તીવ્ર રસથી કે એનું એની લાળ લંબાય, એનો રસ લીધો એની લાળ લંબાય છે, એ ચાલુ રહેવું જોઈએ. નાનક ઉદાહરણ આપે છે, અહીંયા તો ગજી દ્રવ્યાની યોગ ચાલે છે, પર્યાય સમજાવે છે, પણ ઉદાહરણ કેટલાક એવા આપે છે એમાંથી એક અને એક તો એ બધી વાત ચાલે છે. અદિત્ય એમાં સદ્રશ પરિણમનનો ઉદાહરણ ગાથા 327 છે, 106માં જેમ જીવના જ્ઞાન પરિણામ, ઉદાહરણમાં જીવના જ્ઞાન પરિણામનો ઉદાહરણ આપે શાસ્ત્ર કરતા, જેમ જીવના જ્ઞાન પરિણામ પરિણમન કરતા થકા, પરિણમન કરતા થકા સદા પરિણમા જ કરે છે, જ્ઞાનના પરિણામ જીવના પરિણમા જ કરે છે, પરિણમન કરતા થકા સદા તે જ રહે છે. એટલે કે જ્ઞાન રૂપ જ રહે છે, કયા પરિણામમાં જ્ઞાન નથી. જીવના જ્ઞાન પરિણામ પરિણમતા થકા સદા જ્ઞાન રૂપ જ રહે છે, એમાં કયા પરિણામમાં જ્ઞાન નથી? જ્ઞાનના કયા પરિણામમાં જ્ઞાન નથી? જ્ઞાનના પરિણમનમાં, નાનત્વ જાતિનું કદી ઉલ્લંઘન થતું નથી એટલા શબ્દો અહીંયા પડ્યા છે. એમ કહેવું જોઈએ કે જ્ઞાનના પરિણામમાં જ્ઞાનત્વ જાતિનું કદી ઉલ્લંઘન થઈ શકતું પણ નથી, થતું નથી અને થઈ શકતું પણ નથી, કરવું અશક્ય છે. આવી એક એવી પરિસ્થિતિ છે કે જે ટાળી ટાળી શકાય નહીં એવી પરિસ્થિતિ છે, પણ જીવ પોતે ધ્યાન દેતો નથી. ખરી વાત તો આ છે, પોતાના ચાલતા જ્ઞાનના પરિણામમાં જ્ઞાનત્વ જાતિનું, જ્ઞાનત્વ જાતિ શબ્દ લખ્યો છે ત્યાં અનુવાદ કરતા એ કૌંસની અંદર જ્ઞાન ગુણ લખ્યો છે. પરિણામમાં તો પરિણામ છે પણ પરિણામમાં ગુણ છે એ બતાવ્યું છે. જ્ઞાનની અંદર સ્વભાવ છે, ગુણ છે એ બતાવ્યું છે. જાતિ ગણીને પણ સ્વભાવ બતાવો છે એટલે કૌંસ લખ્યો છે. સ્વ લક્ષે પોતાના જ્ઞાન પરિણામ પર લક્ષ્ય રાખે તો એને પોતાના જ્ઞાન પરિણામ જે ચાલી રહ્યા છે એનો પરિચય થાય. પરિચય થાય તો એમાં જ્ઞાનની જાતિ શું છે એ સમજાય. સ્વલક્ષ્ય રાખે તો એના પોતાના વિભાવિક પરિણામ પણ એને ખ્યાલમાં આવે, લક્ષ્યમાં આવે, અને એમાં વિભાવ જાતિ શું છે એને સમજાય. સ્વભાવ જાતિ અને વિભાવ જાતિ બેમાંથી એક પણ જાતિ સમજાય એ સાપેક્ષપણે સમજાય છે, બીજી એકલી નથી સમજાતી. સ્વભાવ અને વિભાવ સાપેક્ષ છે, નાનું મોટું સાપેક્ષ છે એમ જ, એક અને અનેક સાપેક્ષ છે એમ જ. તો જ્ઞાન ઉપરથી સ્વભાવ જાતિ સમજાય છે, કષાય ઉપરથી રાગાદી ઉપરથી વિભાવ જાતિ સમજાય છે. અને બંને પરિણામ સદાય જીવને મોજૂદ છે, ક્યારે એક પણ પરિણામ જીવને મોજૂદ નથી એવું નથી, બંને પરિણામ મોજૂદ છે, ચાલતા જ છે. પોતે જો સ્વલક્ષ રાખે તો આમાંથી સ્વભાવ જાતિ માંથી જ્ઞાન ગુણ જ્ઞાન સ્વભાવ પકડાશે. એ પકડાશે એટલે શું થશે કે સ્વપણે એનો ભાષ્યમાન થશે. સ્વપણે ભાષ્યમાન થશે એટલું જ નહીં પણ સુખરૂપે ભાષ્યમાન થશે, એટલું જ નહીં પણ એના અનંત સ્વભાવમાં રહેલી અનંતતા પણ ભાષ્યમાન એમાં થશે, સામર્થ્યમાં ભાષ્યમાન થશે. વિભાવ જાતિ માંથી વિભાવ પરપણે ભાષ્યમાન થશે, દુઃખરૂપે જણાશે, ભિન્ન રૂપે જણાશે, ભાષ્યમાન થશે. બસ આ જે રીતના ચાલતા પરિણામમાં સ્વલક્ષે આ ભેદ જ્ઞાનનો પ્રયોગ કરે તો એનું પહેલું ફળ ભાષ્યમાન થવું તે સ્વરૂપ નિશ્ચય છે. ત્યાંથી પુરુષાર્થની જાગૃતિ થઈ સ્વરૂપનો મહિમા આવીને બીજે તબક્કે સમ્યક દર્શન છે અને ત્રીજે તબક્કે નિર્વાણ છે. આટલું મોટું આની અંદર ગુણ રહેલો છે, ઉદાહરણ લીધું છે, એની અંદર બહુ મોટી વાત કરી છે. વાત તો સદ્રશ પરિણામનું ઉદાહરણ છે કે વિસદ્રશ પણ પરિણામનો હોય છે અને સદ્રશ પણ પરિણામનો હોય છે. તો વિસદ્રશમાં શું છે, એક સમયનું પરિણામ છે તો બીજા સમયનું નથી, એ વિસદ્રશ છે. એની અંદર જે જ્ઞાનત્વ પણ રહ્યું, જે અન્વય રહ્યો, અન્વય તે દ્રવ છે, અન્વય તે સ્વભાવ છે, જ્ઞાનત્વ છે તે અન્વય છે, એનું કદી ઉલ્લંઘન થતું નથી. માટે એ રીતે જ્ઞાનના જ્ઞાનત્વ ઉપરથી સ્વરૂપ નિશ્ચય કરવો, જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો, 144 ગાથામાં જે આચાર્ય ભગવાનનો આદેશ છે કે પ્રથમ તો જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો, એ જ્ઞાનના જ્ઞાનત્વ જાતિના અવલોકનથી પરિણામથી ગ્રહણ કરવો, બરોબર ત્યાંથી નિર્ણય થશે. જ્ઞાનત્વ તો ક્યાંય છૂટ છે, જ્ઞાન સળંગ રહે છે, જ્ઞાન જાતિ સળંગ રહે છે, એમાંથી સ્વભાવ શું છે એ જો પકડાય, ગ્રહણ થાય, એ બહુ મોટી વાત છે, એ અપૂર્વ છે. ખરેખર દિશા બદલી જશે, અંતર્મુખની દિશાનો પત્તો લાગી જશે ત્યાંથી, કેમ કે નિર્ણય કરનાર જ્ઞાન છે. નિર્ણય જેનો થાય છે પણ જ્ઞાન છે, એટલા માટે ત્યાં બહિર્ભૂતતા રહેતી નથી. અંદર ની દિશા આત્મા આવે છે. જ્ઞાનત્વ છે સામાન્ય છે, સામાન્ય કહો સદ્રશ કહો સ્વભાવ કહો બધું ક્યાંથી એક ભાવે સમજવામાં આવી જાય છે. સત્તર અઢાર કથા મૂળમાં એ જ વાત છે. પોતે લક્ષ્ય ઉપર ઉપર રાખે છે તો બધું બીજી રીતે ચાલે છે. પોતે લક્ષ્ય ઉપર રાખે છે બધું બીજી રીતે ચાલે છે. આખો આધાર લક્ષ્ય ઉપર છે. તેથી એમ કહ્યું કે લક્ષ્ય થવાને કારણે જળ કર્મ કરતા ને જીવના પરિણામ કરે એમ કેમ હોય શકે કે એમ ન હોય શકે, ક્યાંથી પકડવું કે જીવના જ્ઞાન પરિણામ પકડવું. અન્ય જ્ઞાન માં જણાય તો એને શું ઉપર ઉપર સમજણમાં રહી જાય છે.